ओम नमोस्तु 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 नमोलोई शौत्रिकाळवर्ती अरहंताणं नमोलोई शौत्रिकाळवर्ती सिद्धाणं नमोलोई शौत्रिकाळवर्ती आयर्याणं नमोलोई शौत्रिकाळवर्ती उज्जायाणं नमोलोई शौत्रिकाळवर्ती शवशावणं ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैनधर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणम जैनम जेतु शासनम। नमः समयशाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे एगो मे शाश्वतोपाज्ञान दर्शन लखनो शेषा मे बाहिरा भावाशवे संयोग लखना। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शन मय खरे कई अन्यते मारु जरी परमाणु मात्र नथी अरे। ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूँ श्रुत केवड़ी कथिता समय प्रावृत हो। तुस्ताप निजने मोक्ष पंथे ध्यान अनुभव ते हने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शिदेव्य नमः शिदेव्य नमः शिदेव्य। एक आ वैराग्यना समाचार हमणा गई काले रात्रे आपणी समक्ष बधाने ख्यालमां ज हशे। पंडित श्री वीरेन्द्र कुमारजी आग्रावाळा जे जबलपुरमां अष्टानिका पर्व निमित्ते गयेला अने गई काले बपोरथी जेमने कोई शारीरिक तकलीफना कारणे हॉस्पिटलाइज कर्या अने त्यांथी ए पाछा ज न आवी शक्या। देहनी स्थितिनुं आवुं छे कोई ने कल्पना पण होती नथी के क्यारे कई पर्याय पलटी ने कई तरफ चाली जासे। बहु सारा विद्वान पूज्य गुरुदेव श्री प्रत्ये एकदम समर्पित अने अमे लोको बधा साथे ज गुरुवाणी मंथन शिबिर में हूँ देवेंद्रजी बिजोलियावाड़ा अने वीरेन्द्र कुमारजी त्रण तो अमे घणी जग्याए साथे शिबिरो करेली एटले एकदम चैतन्य रसथी तरबोळ एवा विद्वान अने एकदम वात्सल्यवाळा एकदम एनी गंभीरता खूब अने खूब सरळताथी प्रतिपादन करता तत्वनुं एवा कोई आदरणीय वीरेन्द्रजी आपणी वच्चे हवे रह्या नथी। पूज्य गुरुदेव श्री प्रत्ये एटली बधी समर्पितता एमनी हती के एमना प्रवचनोमां वारंवार वारंवार गुरुदेवनुं नाम तो बधा लेता ज होय पण गुरुदेवनी वात पण ए खूब ज एनी शैली पण खूब सरस हती सुंदर शैली ने सरळताथी तत्व पीरसवानी एकदम अद्भुत शैलीवाळा विद्वान हता। आपणा दिगंबर समाजमां खरेखर आवा विद्वाननी एक खोट पड़ी गई खरेखर ने गुरुदेवनुं अमूल्य तत्व जे विद्वान प्रचार प्रसार करता होय એનો વિયોગ થાય તો આ ગુરુદેવનો માર્ગ તો ચાલવાનો જ છે પણ એ ખોટ તો ખરેખર આપણને લાગે લાગે ને લાગે છે। એવા કોઈ પ્રકાંડ વિદ્વાન હતા બહુ સારા વિદ્વાન હતા અને એની વિદ્વત્તા પણ આપણને ખ્યાલ આવે એના પ્રવચન ઉપરથી એટલા સુંદર વિદ્વાન હતા। એવા કોઈ વૈરાગ્યના સમાચાર કાલ રાતથી આપણી પાસે આવ્યા એમને જબલપુર લઈ જવાના જબલપુરથી આગ્રા લઈ જવાના હતા અને ત્યાં પછી આજે બધી એમની ક્રિયા થવાની છે। આવું છે દેહની સ્થિતિ ક્યારે પલટાઈ જાય જીવ અહીંથી ચાલ્યો જાય દેહ અહીંયા રહી જાય જેટલું બધું હોય બધું પડ્યું રહે અને જીવ જાય તો કાં જ્ઞાન લઈને જાય અને કાં જીવ અજ્ઞાન લઈને જાય એના સિવાય કાંઈ લઈ જઈ શકતો નથી અહીંથી। આ બે વસ્તુ છે એની પાસે કાં એ જ્ઞાન લઈને જાય કાં અજ્ઞાન લઈને જાય, ચોઈસ જીવની છે શું લઈને જવું. આવું સ્વરૂપ છે જીવનું. પૂજ્ય ગુરુદેવશ્રી હમણાં કેટલું 208-209 ગાથામાં પરિગ્રહ મારો નથી, પરિગ્રહને હું મારો માનું તો અજીવ થઈ જાય, અજીવ થઈ જાઉં, મારું તો જ્ઞાન દર્શન આનંદમય શુદ્ધ ચેતના સ્વરૂપ જ મારું છે, જ્ઞાયક ભાવ એટલું જ મારું અસ્તિત્વ છે, જાણવું દેખવું એટલો જ મારો સ્વભાવ છે. કેટલી બધી વાત નિર્જરા અધિકારમાં આખી જ્ઞાયક તત્વને ઉભરી આમ આવતો હોય એવી જ પૂજ્ય ગુરુદેવશ્રીની ચર્ચા અને આચાર્ય ભગવાનની ગાથાઓ ચાલતી હોય એમાં એક પછી એક એવી જ વાત આવ્યા કરે. જો એ વાત ચાલતી હતી ને, એક રાગ જુદી વસ્તુ છે અને એક મમતા જુદી વસ્તુ છે, બે વસ્તુમાં મોટો ફરક છે. મમત્વ એક જુદી વસ્તુ છે અને રાગ એક જુદી વસ્તુ છે. મમત્વ જ્ઞાનીને ચાલ્યું જાય છે પણ રાગ રહી જાય છે, અને રાગ તો ઘણો કાળ પછી જાય છે, પણ રાગ હોવા છતાં રાગનું સ્વામિત્વ છૂટી શકે છે, રાગનું મમત્વ છૂટી શકે છે, રાગ પ્રત્યેની જે વૃત્તિ હોય છે એ છૂટી જાય છે, અને એ વૃત્તિ સ્વભાવ તરફ પ્રયાણ કરતી વળી જાય છે. એટલે એક મમત્વ ભાવ ચાલ્યો જાય છે, નિર્મમત્વ ભાવ પ્રગટ થઈ જાય છે, રાગ રહી જાય છે. એનો અર્થ એમ છે કે કોઈ પણ જીવને પોતાના સ્વભાવની અનુભૂતિ કરવામાં રાગ બિલકુલ બાધક તત્વ નથી, બિલકુલ બાધક તત્વ નથી. કારણ કે રાગની વિદ્યમાનતાના સમયે પણ અનુભૂતિ થઈ શકે છે. અનંત જ્ઞાનીઓ થઈ ગયા, અનંત ચતુર્થ ગુણસ્થાનવર્તી જ્ઞાનીઓ થતા જાય છે કે જે પોતાના શરીર પ્રત્યેનું, રાગ પ્રત્યેનું, ઇન્દ્રિયો પ્રત્યેનું, બાહ્ય સંયોગ પ્રત્યેનું મમત્વ છોડી દે છે અને પોતાના સ્વભાવ પ્રત્યે નિર્મમત્વ થઈ જાય છે, નિસંક થઈ જાય છે, નિર્ભય થઈ જાય છે, એવી જે એની સ્થિતિ પ્રગટ થાય છે તો એમાં એની નિર્મમત્વ સ્વભાવ એનો પ્રગટ થઈ જાય છે. અને નિર્મમત્વ સ્વભાવ પ્રગટ થઈ જાય છે એટલે કોઈ પણ પદાર્થો હોય એ પદાર્થો સંબંધી પણ રાગ ચાલતો હોય પણ એ રાગની મમતા નથી હોતી એને. પદાર્થો ગમે તેટલા હો, પદાર્થો સંબંધી રાગ પણ હો, પણ રાગ પ્રત્યે મારા પણ રાગ પ્રત્યેની મમતા એની છૂટી જાય છે, એનું નામ જ્ઞાની છે. ચક્રવર્તી હોય, ચક્રવર્તી હે, એનો વૈભવ કેવો હોય એ તો ગુરુદેવ વર્ણન કરી શકે, આપણે તો વર્ણન ન કરી શકીએ, એવો વૈભવ બતાવે ગુરુદેવ. હે, ખબર છે એને, એને 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 એટલો વૈભવ છે એમાં એને કેટલો રાગ છે ખબર છે. સોગાનીજીએ લીધું છે, ગમે તેટલો વૈભવ હોય, ગમે તેટલા સંયોગો હોય, ગમે તેટલી એની સંપત્તિને બહારનો ગમે તેટલો વૈભવ એની પાસે હોય બહારમાં, જે સમયે પર્યાયની ઉત્પત્તિ થાય એ સમયે એ પર્યાય એમાંથી જે સંયોગ ઉપર જાય એટલો જ રાગ છે એને. બાકીના ગમે તેટલા સંયોગો હોય પણ જે સંયોગો ઉપર જે સમયે લક્ષ જાય ને એ સમય પૂરતો એટલો રાગ છે. બાકી બધું હોય એમાં શું છે, એ કાંઈ ઈ નડતું નથી એને. હમણાં ગુરુદેવને કહેતા હતા, પ્રશ્ન પૂછતા હતા કે કાંઈ શું જ્ઞાની પાસે કાંઈ બધું હોય તો તાળું દુકાને તાળું માર્યા વગર વયો જાય, તો કે કોણ તાળું મારે અને કોણ તાળું ન મારે એ પ્રશ્ન ક્યાં છે, એ તો બધી જડની ક્રિયાઓ છે, એ તો સ્વયં સહજ બનતી ક્રિયાઓ છે, એ તો જળ ભાવે જળ પરિણામે ચેતન, ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, એની સાથે એને સંબંધ નથી જ્ઞાનીને, એવો વિવેક પણ નથી હોતો એને એવું કાંઈ, કેમ કે એને એટલો વિવેક તો હોય ને જ્ઞાનીને, તો કે એવો વિવેકનો પ્રશ્ન નથી આ, એ સહજ બનતી ક્રિયાઓ છે. એટલે એનો મતલબ એવો નથી કે જ્ઞાની થાય એટલે પેલા બધું છોડી દઈએ તો જ્ઞાની થાય. અરે ભાઈ, મમતા છૂટે છે, વસ્તુ રહી જાય છે, વસ્તુ સંબંધીનો રાગ પણ અમુક અંશે રહી જાય છે, પણ એ રાગ પ્રત્યેની મમતા છૂટે છે એનું નામ નિર્મમત્વ સ્વભાવ પ્રગટ થયો, અને એ જીવ શ્રદ્ધામાં સંકિત પામ્યો, જ્ઞાનમાં એને આંશિક પ્રત્યક્ષ વેદન આવ્યું અને ચારિત્રમાં સ્વરૂપ આચરણની એકદેશ સુત્તારૂપી ચારિત્ર પણ પ્રગટ થઈ ગયું. એવી સ્થિતિ ભજે છે. એટલે આ છોડી દઉં, 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 આ છોડી દઉં એમ નહીં, આ ભેગું કરવું એમ નહીં. બે માંથી એક ક્રિયા જીવની છે જ નહીં. ગ્રહણ કરે ત્યાગ કરે, પર વસ્તુનો કોણ ગ્રહણ કરે? પર વસ્તુનો રાગ કરે અને એ રાગો એની મમતા કરે, એનું નામ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. પર વસ્તુ તો પૃથક પડી, એની સાથે તો સંબંધ જ નથી, બિલકુલ બિલકુલ સંબંધ નથી, લેસ માત્ર સંબંધ નથી. આ નશ્વર દેહ છે એની સાથે શું સંબંધ છે જીવને? અચ્છા, જીવને સંબંધ નથી, જીવની પર્યાયને શું સંબંધ છે? બિલકુલ સંબંધ નથી જીવની પર્યાયને. જીવની પર્યાયને યા તો જીવ સાથે સંબંધ છે અથવા તો જીવ સાથે સંબંધ નથી, બસ એટલું જ છે. બીજા કોઈ સાથે સંબંધ થતો જ નથી પર્યાયને. એવી વ્યવસ્થા હમણાં બતાવતા હતા ગુરુદેવ, કે મમત્વ છૂટી જાય છે, મમત્વ, રાગ રહી જાય, રાગ નડતો નથી, રાગ બાધક નથી. એ અસ્થિરતા જન્ય રાગ છે, એ ન જાય ત્યાં સુધી એને યથાક્યા ચારિત્રને કેવળ જ્ઞાન નથી થતું, એ જુદો વિષય. પણ ચતુર્થ ગુણ સ્થાને રાગ હોવા છતાં રાગથી પ્રતક થઈ, રાગની અહમપણું છોડી, રાગનું મમત્વ છોડી અને પોતાના સ્વભાવમાં નિર્મમત્વ એના તરફ જઈને અહમ કરીને પ્રગટ કરી શકે છે જીવ. એટલે જ કહે છે કે જો પરિગ્રહ મારો બને તો હું અજીવ બની જાઉં. પરિગ્રહ મારો છે જ નહીં, વસ્તુ જ મારી નથી તો પરિગ્રહ ક્યાંથી મારો હોય? પર વસ્તુ જ્યાં મારી નથી તો પર વસ્તુ પ્રત્યેનો પરિગ્રહ તો અજીવનો થઈ ગયો, એ મારો ક્યાંથી હોય? હું તો ચૈતન્ય સ્વભાવી આત્મા છું, હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું, હું તો જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું, ચૈતન્યના નૂરનું પૂર છું, અભેદ જ્ઞાયક અપરિણામી ભૂતાર સ્વભાવી વસ્તુ માત્ર છું, એવી મારી ચૈતન્ય સત્તા છે, એવો મારો જાજલ્યમાન દેવ બિરાજમાન છે. કાલ કહેતા હતા ને અચિંત્ય શક્તિ સ્વયં એવો દેવ, અચિંત્ય શક્તિવાળો દેવ છે આ પૈડો છે. કેટલી કેટલી શક્તિઓ છે અંદર, અનંત શક્તિઓ, અનંત શક્તિઓ, અનંત શક્તિઓથી ભરપૂર ખજાનો પૈડો છે અંદરમાં. ગુરુદેવ કહે ને તારા ખજાને ક્યાં ખોટ છે તો તું બહાર લૂંટવા નીકળી પડ્યો. તારા ખજાને ક્યાં ખોટ છે ભાઈ? તો ખજાનો સંપત્તિ ભરેલો ભરપૂર ખજાનો, અને અકૃત્રિમ ખજાનો, નહીં બનાવેલો, અઘટિત ઘાટ, એવી વસ્તુ માત્ર ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે, અભેદ ચૈતન્ય જ્યોતિ પ્રકાશમય પ્રજ્વલિત છે અંદરમાં, એવું પોતાનું સ્વરૂપ છે. એને ભૂલી ગયો છે, બસ એની ભૂલ કેટલી, પોતાને ભૂલી ગયો, એટલી જ ભૂલ થઈ છે, બીજી કોઈ લાંબી ભૂલ નથી જીવની. પછી તો એ ભૂલી ગયો તો પછી શું થયું ભૂલો? એટલે એનો વિસ્તાર તો ઘણો લાંબો છે. આમાં એકત્વ થયું, આમાં મમત્વ થયું, આમાં કર્તૃત્વ થયું, આમાં ભોક્તૃત્વ થયું, આમાં સ્વામિત્વ થયું, આમાં કારણત્વ થયું, આમાં જ્ઞાતૃત્વ થયું, આને મારું માયનું, આના પ્રત્યે રાગ કર્યો, આના પ્રત્યે દ્વેષ કર્યો, એ બધા પરિણામો તો ઘણા છે, પણ મૂળિયું ક્યાં છે એનું? પોતાને ભૂલો બસ. તો શું કરવાનું? શું છે એને? ઓલી વસ્તુ છોડવાની છે, ઓમાંથી કર્તૃત્વ છોડવાનું, ઓમાંથી મમત્વ છોડવાનું, ઓમાંથી એકત્વ છોડવાનું? તો કે ના, પોતાની વસ્તુને યાદ કરે. આમ તો બહુ જૈન દર્શન ટૂંકું છે, બહુ એટલે બહુ ટૂંકું, પણ ટૂંકું છે, એ સમજણમાં આવવું જોઈએ. હું ઘણી વાર અહીંયા કીધું છે, હું ઘણી વાર કહું છું કે જીવના દોષ છે ને બહુ ઓછા છે. કેટલા દોષ છે? બે જ દોષ છે, માત્ર બે દોષ, બે જ દોષ છે. કેવળ જ્ઞાન સુધી પહોંચવામાં બે જ દોષ, બોલો આટલા જ દોષ. કયા બે દોષ? પેલામ પેલો દોષ અભિપ્રાયનો, અને બીજો દોષ અસ્થિરતાનો. બસ બે દોષ છે. હવે ગુણ કેટલા એની પાસે? ગુણ તો અનંત છે, ખજાનો ભરેલો છે, સમુદ્ર ભરેલો છે અંદરમાં. હવે દોષને તો, દોષને યાદ કરી કરીને માથું કુટા કરે છે, અને આને યાદ કરતો નથી કે ઓહો આટલી સંપત્તિ છે, આવો ભગવાન છે, આવું ચૈતન્ય સ્વરૂપ છે, આવો જ્ઞાનાનંદમય આત્મા છે, આવો ખજાનો ભરેલો છે, આવો અમૃતમય ખજાનો જે કદી મરે નહીં, એવો અમૃત અમૃતમય ખજાનો અંદર પડેલો છે. એવી સંપત્તિ એને યાદ નથી આવતી. ગુરુદેવ રોજ પ્રવચનમાં એને યાદ કરાવે છે,
કે તારી સંપત્તિ આવી છે, તારો જ્ઞાયક ભાવ આવો છે, તારું ચૈતન્ય તત્વ આવું છે, તું ભૂલી જામાં. રોજ રોજ એટલે કહીએ છે, એક ને એક વાત કર્યા કરે છે ને રોજ, કારણ કે એ અહીંથી નીકળે ત્યાં ભૂલી જાય છે, એટલે રોજ કહીએ છે એને, પણ આ યાદ નથી રાખતો. અને પછી એને બહારમાં પરિણામમાં વિકૃતિ દેખાય, વિભાવ દેખાય, તો એને એને દૂર કરવાનો પ્રયાસ ચાલે છે. પણ એને દૂર કરવાનો પ્રયાસ એક જ છે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી. એના સિવાય કોઈ દૂર કરવાનો ઉપાય બિલકુલ છે નહીં. કોઈ જ્ઞાની પાસે પણ જાય, તીર્થંકરની સભામાં જાય, કોઈ મુનિરાજ ભાવલિંગી સંત પાસે પણ જઈને બેસે, તો એને એ જ કહેશે કે તું તારા સ્વરૂપને ઓળખ. તું અમારી પાસે આવ્યો છો, પણ અમે તને એ જ કહેવાના છીએ. જે આ ગુરુદેવ કહે છે, એ જ સિમંદર પરમાત્મા કહે છે. ગુરુદેવની વાણી એટલે સર્વજ્ઞનું વચન, એમાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય એટલી બધી સ્પષ્ટતા ગુરુદેવ દ્વારા આવી ગઈ. આપણી ચાલે છે 294 નંબરની ગાથા. 294 નંબરની ગાથા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભેદ જ્ઞાનની ગાથા છે. ભેદ જ્ઞાન હંમેશા બે વચ્ચે હોય. ભેદ જ્ઞાન બે વચ્ચે કરવામાં આવે ત્યારે એક પદાર્થ હોય એ કાયમ રહેતો હોય, અને અન્ય અન્ય પદાર્થોથી ભેદ જ્ઞાન ચાલ્યા કરે. પર પદાર્થથી ભેદ જ્ઞાન કરે કે પર પદાર્થ મારો નહીં જ્ઞાયક ભાવ તે હું, સંયોગો મારા નહીં જ્ઞાયક ભાવ તે હું, શરીર મારું નહીં જ્ઞાયક ભાવ તે હું, કર્મ મારા નહીં જ્ઞાયક ભાવ તે હું, રાગ મારો નહીં જ્ઞાયક ભાવ તે હું, રાગને એકાંતે જાણનારું ઇન્દ્રિય જ્ઞાન મારું નહીં જ્ઞાયક ભાવ તે હું, એક સમયની પર્યાય મારી નહીં જ્ઞાયક ભાવ તે હું, જ્ઞાયક ભાવમાં ને જ્ઞાયક ભાવમાં ગુણભેદ છે તે મારા નહીં, ગુણી પરમાત્મા તે હું. ભેદ જ્ઞાનના આટલા પ્રકારો છે, એમાં જ્યાં એનું એકત્વ ચાલતું હોય ત્યાંથી એને ભેદ જ્ઞાન કરવું જોઈએ કે આ મારું નહીં આ મારો ભગવાનાત્મા, આ મારું નહીં આ મારો ભગવાનાત્મા, આ મારું નહીં આ મારો ભગવાનાત્મા. યોગસારમાં આવે છે કે ગ્રહ કામ કરતા કરતા હે આ હેયનું જ્ઞાન. બેનો હોય ને, બેનો માતા જે હોય તો એ ગ્રહ કામ કર્યા કરે, પણ જો એને ગાથા સાંભળી હોય, સાંભળી હોય, સમજી હોય, ને ઉતારવાનો પ્રયત્ન ચાલતો હોય, તો એ કોઈ પણ પ્રવૃત્તિ કરતા કરતા ભેદ જ્ઞાન કરી શકે કે આ રોટલીની વણનાર હું નથી, સ્વયં ક્રિયા થાય છે, હું તો જાણનાર છું. કોઈ પણ વસ્તુ ખરાબ થઈ ગઈ તો કે એની સ્વતંત્ર ક્રિયાવતી શક્તિથી થાય છે, હું તો માત્ર જાણનાર છું. એમ ભેદ જ્ઞાન કોઈ પણ સમયે થઈ શકે છે, કરી શકાય છે. ભેદ જ્ઞાન કરવામાં શાસ્ત્રની જરૂર નહીં, મંદિરની પણ જરૂર નહીં, કોઈના ઉપદેશની પણ જરૂર નહીં. પોતે એકલો એકલો ભેદ જ્ઞાન કરે, બાજુવાળાને ખબર પડે નહીં. આટલી બધી ભેદ જ્ઞાનની મહત્વતા છે. પોતે સ્વતંત્ર છે, પોતે સ્વતંત્ર આ કાર્ય કરી શકે છે, કોઈની જરૂર નથી એમાં. એવી ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ ગાથા, એવું ભેદ જ્ઞાનનું સ્વરૂપ આમાં બતાવે છે. જુઓ ગાથા, આપણે બોલશું સાથે બધા. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છે, દાય છે પ્રજ્ઞા છીણી થકી છે દતા, બંને જુદા પડી જાય છે. એનો ગાથાર્થ છે જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી, પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી છેદાય છે, પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને એટલે અનેકપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. આ ગાથાર્થ લખવામાં આવે છે ને, એ કુંદકુંદ આચાર્યની મૂળ ગાથા છે, એનો ગાથાનો અર્થ છે. અને ટીકા જે કરવામાં આવે છે એ અમૃતચંદ્ર આચાર્યે લખેલી ટીકા છે. એટલે અહીંયા જે કુંદકુંદ આચાર્ય કહેવા માંગે છે કે જીવ અને બંધ એ બેયના લક્ષણો જુદા જુદા છે, એ કાલે ગાથા ઉપરથી આપણે લીધેલું કે બેયના જેના લક્ષણ જુદા હોય એના ભાવ જુદા હોય, ભાવ જુદા હોય એનું લક્ષ પણ જુદું હોય, લક્ષ જુદું હોય એટલે એ પદાર્થ જુદો હોય, પદાર્થ જુદો હોય એટલે એના ક્ષેત્ર જુદા હોય, ક્ષેત્ર જુદા હોય એટલે વસ્તુ જુદી હોય. એમ કોઈ પણ પદાર્થના લક્ષણની ભિન્નતા ત્યારે જ્યારે તમે વિચારો ત્યારે એ પદાર્થ આખે આખો એ લક્ષણથી જ્યારે ભિન્ન પડે ત્યારે એ બીજી વસ્તુથી એક વસ્તુ જુદી પડી જાય, કારણ કે જેના લક્ષણ જુદા એ ખરેખર વસ્તુ જુદી જ હોય, જેના લક્ષણ એક હોય એ વસ્તુ એક હોય, પણ જેના લક્ષણ જુદા પડી જાય એ ખરેખર વસ્તુ જુદી જુદી અને જુદી જ હોય. એટલે અહીંયા આત્માનું લક્ષણ જ્ઞાન બતાવશે અને બંધનું લક્ષણ રાગ બતાવશે, અને એ આત્માનું લક્ષણ જ્ઞાન છે, બંધનું લક્ષણ રાગ છે, એ બે અત્યારે વર્તમાનમાં રહેલા છે. હવે એ રહેલા છે એની સાથે એની પાસે એનું એક સાધન કરણ પણ રહેલું છે. કાલે આપણે જે ચર્ચા લીધેલી ને કે આત્મા ને અહીંયા કરતા કહે છે, એના જે બંધરૂપ ભાવો છે એને અહીંયા કર્મ કહે છે અજ્ઞાન દશામાં, અને એ બેયને ભીન પાડવાનું સાધન છે એને કરણ કહેવામાં આવે છે. કરતા આત્માને કહે છે, બંધ ભાવ છે એને કર્મ કહે છે, અને એ કરતા અને કર્મ એ બેયના આત્મા બંધભાવનો કરતા છે અજ્ઞાન દશામાં, અજ્ઞાની છે ત્યાં સુધી, એવો ઉપચારને વ્યવહાર જે કહેવામાં આવે છે એ બેયને ત્યાંથી જુદા પાડવા માટે એની પાસે એક કોઈ સાધન હોવું જોઈએ, અને એ સાધન એવું હોય કે જે આત્મા સાથે અનન્ય રહેતું હોય. જે બંધ સાથે અનન્ય રહેતું હોય એ સાધનથી બંધ જુદો ન પડી શકે. બંધથી તો જુદું પડવું છે, રાગથી જુદું પડવું છે, તો રાગથી જુદું પડવા માટે ઉત્કૃષ્ટ રાગ કર્યા કરે તો એનાથી જુદો ન પડી શકે. કોઈ પણ પ્રકારનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રાગ પણ એની પર્યાયમાં ચાલતો હોય તો એ રાગથી તો એને જુદું પડવું છે, તો એ રાગથી જુદું પડવા માટે એ રાગ કારણ ન બની શકે, એ રાગમાં એવું કોઈ કાર્ય ન આવી શકે. એ રાગથી જુદું પડવા માટે એની પાસે કોઈ એક બીજું સાધન જોઈએ, એ સાધન એની પાસે હોય, અને એ સાધન કેવું હોય કે જે આત્મા સાથે અનન્યપણે રહેતું હોય અને રાગથી પૃથક રહેતું હોય. એવું કોઈ સાધન હોય તો એવા સાધન દ્વારા જ એ આત્માનો અનુભવ કરી શકે, આત્માનું લક્ષ્ય કરી શકે, અને બંધથી એ જીવ પોતાના જ્ઞાનમય જ્ઞાનની પર્યાયથી જ્ઞાનના ઉપયોગથી એવા સાધનથી એવા કરણથી આત્માને લક્ષ્ય કરતા એ રાગથી જુદો પડી જાય. આપણે કાલે ચર્ચા લેતા હતા કે ખરેખર જ્ઞાન છે એ જ વાસ્તવિક સાધન છે. જ્ઞાન કદી રાગરૂપ થતું નથી અને જ્ઞાન કદી રાગનું લક્ષ્ય પણ કરતું નથી. એ ચર્ચા આપણે લીધી હતી, પછી એ વિષય આપણે અધૂરો રહી ગયો તો બીજો વિષય આવી ગયો. એટલે જો જ્ઞાન છે ને એ જ્ઞાન છે એ આત્માનો સ્વભાવ છે, પછી એ જ્ઞાન ગુણ હો કે એ જ્ઞાનની પ્રગટ થતી પર્યાય હો, એ બે આત્માના સ્વભાવ છે. અને આ રાગ છે ને એ ખરેખર પોતાની પર્યાયમાં થતો હોવા છતાં એ ખરેખર આત્માનો વિભાવ ન કહેતા, આત્માની પર્યાયમાં થતો હોવા છતાં આત્માનો વિભાવ ન કહેતા એને પુદ્ગલનો સ્વભાવ કહેવામાં આવે છે. છે આત્માનો વિભાવ પણ કહેવાય પુદ્ગલનો સ્વભાવ. શા માટે આત્માનો વિભાવ હોવા છતાં પુદ્ગલનો સ્વભાવ કહેવામાં આવે? કારણ કે તે રાગના પરિણામ બંધના પરિણામ બિલકુલ આત્માને લક્ષ્ય થતા નથી, બિલકુલ પોતાની પર્યાયમાં થતા હોવા છતાં પર્યાયમાં કાયમ રહેતા નથી, પર્યાયમાંથી પણ નીકળી જાય છે, માટે ખરેખર એ પર્યાયનો પણ સ્વભાવ નથી, પણ પર્યાયનો વિભાવ એને કહેવામાં આવે છે અને પુદ્ગલનો સ્વભાવ કહેવામાં આવે છે. કારણ કે કોઈ પણ વિભાવ જે પર્યાયમાં રાગરૂપ થયો એ બહારના પદાર્થોના લક્ષ્ય થતો હોવાને કારણે, પુદ્ગલના લક્ષ્ય થતો હોવાને કારણે એ રાગાદી ભાવ બંધરૂપ ભાવને પર્યાયનો વિભાવ કહી અને ખરેખર પુદ્ગલનો સ્વભાવ શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે. અજીવ અધિકાર તમે વાંચો સમયસારનો, આખો અજીવ અધિકાર, આખા અજીવ અધિકારમાં ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સ્થાન, સંયમ લબ્ધિના સ્થાન, જેટલા 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 પ્રગટ થતા અધ્યાત્મ સ્થાનો, જેટલા ભાવોની પ્રગટતા થાય છે એ બધાને 50 થી 55 ગાથામાં 29 બોલનું જે વર્ણન આવ્યું છે એમાં બધાને પૂતગલમાં નાખી દીધા છે કે એ પુદ્ગલનો સ્વભાવ છે. 39 કળશમાં એમ કીધું કે કોઈ પણ વર્ણાદિ ગુણસ્થાન આદિ જે ભાવો છે એ એકસ્ય પુદ્ગલસ્ય હિ નિર્માણમ, એકલું પુદ્ગલનું ચિત્રામણ છે, એમાં જીવનું બિલકુલ કાંઈ નથી. કારણ કે જીવ તેમાં વ્યાપતો નથી, કારણ કે જીવનું લક્ષણ તેનાથી જુદું છે, કારણ કે જીવની સત્તા એક સમય માટે પણ રાગરૂપ થઈ જાય તો ખરેખર એ જીવની સત્તા રાગ સાથે ભળી જાય તો ખરેખર રાગ છે એ ખરેખર પૂદગલના સંગે થતો હોવાથી જીવ ખરેખર પૂદગલપણાને પામી જાય. માટે કોઈ પણ ન્યાયથી રાગાદી ભાવ છે, પર્યાયમાં થતા રાગાદી ભાવ છે એ પરના લક્ષે થતા હોવાને કારણે એને ખરેખર ચૈતન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી, એના ચેતના ગુણો સાથે સંબંધ નથી, કે એની ચિદવિવર્તન નામની પર્યાય જે જ્ઞાનની છે એની સાથે પણ ખરેખર રાગને સંબંધ બિલકુલ થતો નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાયકથી અનન્ય વર્તે છે અને રાગ ખરેખર પૂદગલથી અનન્ય વર્તે છે. આવા બે ભાગલા પ્રથમથી જ છે, ભાગલા પાડવાના નથી, ભાગલા છે એવો ખ્યાલ આવે એનું નામ ભાગલા પડે છે. ભાગલા છે એવો ખ્યાલ ક્યાં આવે છે? તો કે ભાગલા છે એવો જ્ઞાનમાં ખ્યાલ આવે છે, જ્ઞાન પકડે છે, જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે. જ્ઞાન રાગરૂપ તો થતું નથી પણ રાગનું લક્ષ નથી કરતું, એમાં શું ન્યાય છે? કાલે આપણે ચર્ચા કરતા હતા, એક બે જણા પૂછતા હતા, મેં કીધું એ વિષય આપણે આવતીકાલ લેવાનો છે. જ્ઞાન છે ને, જ્ઞાન એ ઉત્પન્ન થયું જ્ઞાન જ્ઞાયકમાંથી, એ ઉત્પન્ન થઈને જે ક્ષેત્રે રહ્યું ને એ એક ક્ષેત્રે જ એક સમય માટે રહીએ છે અને એ ક્ષેત્રે જ રહીને એમાં રાગનું પણ જ્ઞાન થાય છે અને જ્ઞાયકનું પણ જ્ઞાન થાય છે. એ જ્ઞાન નથી રાગરૂપ થતું, નથી રાગનું લક્ષ કરતું, લક્ષ કર્યા વગર રાગનું જ્ઞાન જ્ઞાનમાં થયા કરે છે. આત્માનું પણ ખરેખર લક્ષ કર્યા વગર આત્માનું જ્ઞાન જ્ઞાનમાં થયા કરે છે, એવી જ્ઞાનની સુપર પ્રકાશક શક્તિ છે, એવો જ્ઞાનનો સુપર પ્રકાશક વ્યક્તરૂપ સ્વભાવ છે. લક્ષ કરવું કોને કહેવાય? લક્ષ એટલે શું? ખરેખર લક્ષની વ્યાખ્યા શું? કે જ્ઞાને રાગનું લક્ષ કર્યું, જ્ઞાને રાગનું લક્ષ છોડ્યું ને જ્ઞાને જ્ઞાયકનું લક્ષ કર્યું, તો કે એને એનો એનો નિર્ણય કેવી રીતે કરવો? કેવી રીતે તમે કહો કે જ્ઞાન આમ રાગમાં લક્ષ નથી કરતું તો રાગ છે એ ખબર કેવી રીતે પડે? તો કે એ જ તો જ્ઞાનની બ્યુટી છે, જ્ઞાનની સ્વાધીનતા જેને કહેવાય, જ્ઞાનની સ્વતંત્રતા જેને કહેવાય, જ્ઞાનની નિરપેક્ષતા જેને કહેવાય, કે એ પરાધીન ન હોય જ્ઞાન. રાગને જાણવા માટે પણ જો જ્ઞાનને રાગનું લક્ષ કરવું પડે તો એ જ્ઞાન નથી, તો એ જ્ઞાન રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું. એ રાગ મિશ્રિત જ્ઞાન કહેવામાં આવે છે એને. એક સમયનો જ્ઞાનનો પર્યાય એને તમે એમ વિચારમાં લ્યો કે રાગ રૂપ તો જ્ઞાન ન થાય પણ રાગ છે એ જાણવા માટે રાગનું લક્ષ તો કરવું પડે ને, તો કે બિલકુલ રાગનું લક્ષ ન કરવું પડે. જો રાગનું લક્ષ કરવું પડે જ્ઞાનને તો એની સ્વપર પ્રકાશક શક્તિનો ઘાત થઈ જાય, જ્ઞાન જાય નહીં ક્યાંય. જ્ઞાનની પોતાની સ્વતંત્ર સ્વપર પ્રકાશક શક્તિ છે, જ્ઞાનનો પોતાનો સ્વતંત્ર સ્વપર પ્રકાશક સ્વભાવ અંદરથી ઉત્પાદ થાય ત્યારે જ પ્રગટ થાય છે. એ પ્રગટ થતો સ્વભાવ છે એ જે સમયે પ્રગટ થયો એ જ ક્ષેત્રે એ જ સમયે રહે છે અને એમાં સ્વપર પ્રકાશકતા પ્રગટ થાય છે. એ સ્વપર પ્રકાશકતા એવી છે કે પરસંબંધીનું પણ જ્ઞાન વર્તે છે જ્ઞાનમાં, સ્વસંબંધીનું પણ જ્ઞાનમાં જ્ઞાન વર્તે છે, એવી એક જ્ઞાનની સુપર પ્રકાશકતા છે. હવે એ સુપર પ્રકાશકતા પ્રત્યેક સમયે ચાલી રહી છે, પ્રત્યેક સમયે ચાલી રહી છે. એ સુપર પ્રકાશકતામાં નથી રાગનું કાયામાં કે નથી ખરેખર જ્ઞાયકનું પણ કાયામાં, એવી સ્વતંત્ર સુપર પ્રકાશક શક્તિ છે જ્ઞાનની પર્યાયની ઉત્પાદરૂપ ઉપયોગની. એને કોઈની અપેક્ષા નથી, એ નિરપેક્ષ જ્ઞાન છે, નિરપેક્ષ સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશકમાં પરપ્રકાશક છે એ પરને કારણે છે કે સ્વપ્રકાશક છે એ સ્વને કારણે છે? તો કે બિલકુલ એવું નથી, તો પરાધીન થઈ જાય છે એ સ્વપર પ્રકાશક. સોગાનીજી કહેતા હતા કે એ જ્ઞાન જો હે ને, જ્ઞાન કી પર્યાય વો જ્ઞાયક કા લક્ષ કરે इसलिए शुद्ध होती है, यह बात तो मुझे बहुत खटकती है कि यह बात मुझे बहुत खटकती है. क्यों वो लक्ष्य करने जाए उधर, क्यों अवलंबन लेने जाए, उसमें क्या कमी है? એની સ્વતંત્રતાની પોતાની શક્તિ એક સમયની પર્યાયની એવી છે કે આખા લોકાલોકને ભૂત વર્તમાન ને ભવિષ્યકાળના જેટલા જીવો છે એટલા જીવો આખું લોકાલોક એને એક સમયમાં અનાદિ અનંત કાળની જેટલી પર્યાયો જેટલા દ્રવ્ય જેટલા ગુણ એને વર્તમાન વત જાણી લે એવી એક જ્ઞાનની પર્યાયની શક્તિ છે. એ કહેવાય એમ કે કેવળ જ્ઞાનની એવી શક્તિ છે. પણ કેવળ જ્ઞાનની જે શક્તિ છે એ અહીંયા ઉત્પાદ થાય છે ને એ કેવળ જ્ઞાન જ છે. એ માત્ર જ્ઞાન જ છે. એ જ્ઞાન જ છે. એ કેવળ જ્ઞાનનો અવયવ છે. કેવળ જ્ઞાન અવયવી છે તો એનો અવયવ છે. અવયવીનો અવયવ હોય એ અંશ કહેવાય. પણ તમે સાકરની આખો સાકરનો ગાંગડો ખાવ કે સાકરનો એક કટકો ખાવ એમાં મીઠાશ તો એક સરખી હોય. એમ જ્ઞાનનો સ્વભાવ જાણવું 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 સ્વપર પ્રકાશકતા એ જ્ઞાનનો ઉત્પાદ થાય. ચાહે એ જ્ઞાનની અજ્ઞાની હોય જીવ કે ચાહે એ જીવ જ્ઞાની હોય ચાહે એ જીવ કેવડી હોય એના જ્ઞાનમાં કાંઈ ફરક નથી હોતો. એને જાણવાની અપેક્ષા એ નામ પડે એ જુદા. આપણે લીધું તું ઈ બતિ શ્રુત અવધિ મન પ્રિય કેવળ એ જુદા. આ તો જ્ઞાનનો સ્વભાવ, આ તો જ્ઞાનનો ઉપયોગ, આ તો અંદરથી આવતું પ્રગટ થતું જ્ઞાન, આ તો પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ. કાલ કીધું તું પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે એ જ્ઞાનનો અંશ છે. એ કારણ કે ઉપાધિ વગરનું જ્ઞાન છે, એ નિરુપાધિક જ્ઞાન છે. એને કોઈ મતિ શ્રુતની ઉપાધિ લાગુ નથી પડતી. ગુરુદેવે કીધું એ જ્ઞાનનો પર્યાય માત્ર, એના ભેદથી ન જોતો તું એને, એ લક્ષણથી જોજે એને, એની ઉત્પાદની ક્રિયાથી જોજે, એની સ્વપર પ્રકાશકતાથી જોજે. એ સ્વતંત્ર એક સ્વપર પ્રકાશકતા એની લઈને બેઠું છે જ્ઞાન. એને કોઈ અપેક્ષા નથી કે આવો રાગ છે એટલે અહીંયા રાગનું જ્ઞાન થયું, આવો જ્ઞાયક છે એટલે અહીંયા જ્ઞાન જ્ઞાયકનું જ્ઞાન થયું. એ સ્વતંત્ર ઉદિત થાય છે સ્વપર પ્રકાશકતા. એમાં રાગનું પણ જ્ઞાન હો જ્ઞાયકનું પણ જ્ઞાન હો, હવે એ તો સ્થિતિ છે. હવે અહીંયા તો જુદા પડવાની ચર્ચા કરે છે. એ તો સ્થિતિ છે, આવું તો સ્વરૂપ છે, આવો તો જ્ઞાનની પર્યાયનો પણ સ્વભાવ છે. જ્ઞાયકનો ત્રિકાળ કુટસ્થ ધ્રુવ સ્વભાવ, જ્ઞાનની વર્તમાન પર્યાયનો સ્વપર પ્રકાશક ઉત્પાદરૂપ સ્વભાવ. એ જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશકમાં આખો જ્ઞાનનો પર્યાય સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશક કહેતા કાંઈ પર છે એમાં? તો કે તમે પર પ્રકાશક તો કયો છો, તો કે એ પર પ્રકાશકતા જ્ઞાન છે, પર નથી એમાં બિલકુલ. સ્વપ્રકાશક તમે કયો છો, તો કે સ્વપ્રકાશકતા એટલે એ જ્ઞાનનો સ્વભાવ છે સ્વપર પ્રકાશકતા. એમાં સ્વ સાથે કે પર સાથે સંબંધ નથી થતો. એ સ્વપર પ્રકાશક એનું લક્ષણ છે. એ જ્ઞાનનો ઉપયોગ છે કે જ્ઞાનની પર્યાય છે ને, એને તમે તપાસો એમાં મટીરિયલ ક્યુ છે, એમાં કયું મટીરિયલ છે, એમાં એ મટીરિયલનું સંશોધન કરો. આમાં કહે છે કે ઊંડી મીમાંસા કરો, ઊંડો વિચાર કરો. તમે તો તમે જુઓ તો મટીરિયલ ક્યુ છે, તો કે એમાં તમને જ્ઞાન સિવાય કોઈ મટીરિયલ નહીં દેખાય. તો કે એમાં જ્ઞેયાકાર બને છે, એમાં જ્ઞાનાકાર થાય છે. તો કે એ જ્ઞેયાકાર છે એ જ્ઞાન છે, જ્ઞાનાકાર છે એ જ્ઞાન છે. જ્ઞેયની સાપેક્ષતાથી વર્ણન આવે તો એ જ જ્ઞાનને જ્ઞેયાકાર કહીએ. જ્ઞાયકની સાપેક્ષતાથી વર્ણન આવે તો એ જ જ્ઞાનને જ્ઞાનાકાર કહીએ. પણ જ્ઞેયાકાર ને જ્ઞાનાકારની ઉપાધિ તમે છોડો તો એ તો જ્ઞાન જ છે. નથી જ્ઞેયાકાર, નથી જ્ઞાનાકાર, એ તો માત્ર જ્ઞાન છે. તમે એનું મટીરિયલ ચેક કરો, મટીરિયલ એનો જાણવું સ્વભાવ છે, ત્યાં જ્ઞાન માત્ર રહેલું છે. તમે સ્વપર પ્રકાશકતાને યાદ ન કરો, તમે જ્ઞેયાકાર જ્ઞાનાકારને યાદ ન કરો, તમે જ્ઞાનને યાદ કરો, તમે લક્ષણને યાદ કરો, એના મટીરિયલને જોવો. તો કે જ્ઞાન બસ જાણવું 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 એવો સ્વભાવ પ્રત્યેક સમય ઉદિત છે, ઉદિત છે, ઉદિત છે. એ કોને જાણે છે ને કોને નથી જાણતો એ બીજો વિષય છે. પહેલામાં પહેલા તો જાણવું શું છે એ સિદ્ધ થવું જોઈએ. જ્યાં સુધી તમે એ જ્ઞાનમાં એનું સ્વતંત્રપણું જ્યાં સુધી તમને વિચારમાં ન ચાલે ત્યાં સુધી આ ભેદજ્ઞાન ન થઈ શકે, ત્યાં સુધી એ જ્ઞાન મનથી જુદું ન પડી શકે. એમ જ વિષયો એમ ચાલ્યા કરે કે પરનું જ્ઞાન થાય છે, સ્વનું જ્ઞાન થાય છે. પર સન્મુખતા હોય તો પરનું જ્ઞાન થાય, સ્વ સન્મુખતા હોય તો સ્વનું જ્ઞાન થાય. સિમ્પલ વાત છે, આમાં શું તમે આટલી બધી ચર્ચા કરો છો? તો કે બિલકુલ એમ છે જ નહીં. બિલકુલ જ્ઞાન લક્ષ નથી કરતું કોઈનું. જ્ઞાન પોતાનામાં રહીને જ પોતાના ક્ષેત્રને છોડ્યા વગર, કોઈની તરફ લક્ષ કર્યા વગર જ્ઞાન પોતાનું સ્વતંત્ર સ્વપર પ્રકાશક પણ ઉદિત કરે છે. એની નિરપેક્ષતા છે, એની સ્વાધીનતા છે. જો ક્યાંય લક્ષ કરીને જ્ઞાન પરિણમતું હોય અને ત્યારે જ્ઞાનમાં ખબર પડતી હોય, એ જ્ઞાન પરાધીન થઈ જાય છે. તો એનો મતલબ એમ થાય, કોઈ પદાર્થને જાણવું હોય ને ત્યારે એ પદાર્થ સામે હોય એનું લક્ષ કરીને તો જ જ્ઞાનમાં જાણવું થાય. હવે મેરુ પર્વત ક્યાંનો ક્યાં છે? હવે એ કેવડીના જ્ઞાનમાં કેવી રીતે આવતો હશે? તમારા જ્ઞાનમાં એનું ચિત્ર કેવી રીતે બને? ચિત્ર બને ને કેવી રીતે બનતું હશે? તો ભાઈ જ્ઞાનની સ્વાધીનતા છે, એ જ્ઞાનનો સ્વભાવ પ્રગટ થાય છે. એ જ્ઞાનમાં સ્વતંત્રપણે જ્ઞેયાકાર પરિણમન એ થાય છે. જ્ઞેયાકાર પરિણમન એ જ્ઞાન છે ખરેખર. એને જ્ઞેયાકાર પણ જેવું જ્ઞાનમાં પરિણમન થયું એવા પદાર્થની અપેક્ષાએ જ્ઞેયાકાર કીધું છે. પણ ત્યાં જ્ઞેયાકાર છે એવું કાંઈ નથી, ત્યાં તો જ્ઞાન જ છે. અને એ જ્ઞાનમાં જાણવું જ છે માત્ર. એમ જ્ઞાનની નિરપેક્ષતા પહેલામાં પહેલી એના જ્ઞાનમાં બેસવી જોઈએ. પહેલામાં પહેલી કે મારો સ્વભાવ જાણવું છે, મારો જ્ઞાનનો ઉપયોગ જાણવા રૂપે પરિણમે છે. મારો જ્ઞાનના ઉપયોગમાં મટીરિયલ માત્ર જ્ઞાન 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 સિવાય કોઈ મટીરિયલ જ નથી હોતું. ત્યાં નથી પર સંબંધીનું કાંઈ, પરનું તો પર તો નથી, પર સંબંધી જ્ઞાન કહેવામાં આવે. એમ કહેવામાં આવે ને, ગુરુદેવમાં પણ આવે હોય કે પરનું તો કાંઈ છે નહીં જ્ઞાનમાં, પણ પર સંબંધીનું જ્ઞાન થાય છે. હવે પર સંબંધીનું જ્ઞાન થાય છે, પર સંબંધીનું જ્ઞાન થાય છે, એ જ્ઞાન થાય છે એમાં ખબર પડે છે કે આવું પર છે, એને એમ કહેવાય પર સંબંધીનું જ્ઞાન. સંબંધ બંબંધ કાંઈ નથી, પર સાથે બિલકુલ સંબંધ થતો નથી, બિલકુલ થયો જ નથી. કોઈ જીવને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હો, અભવી પણ હો, કેવડી પણ હો, એના જ્ઞાનને બિલકુલ પર સાથે કદી સંબંધ થતો જ નથી, બિલકુલ થતો નથી. એ જ્ઞાનમાં ને જ્ઞાનમાં જે જ્ઞાનમાં જ્ઞેયાકારો બને છે, એ જ્ઞેયાકારો બને છે ને, જ્ઞેયાકાર જ્ઞાન કીધું. 15મી ગાથામાં વિષય બહુ સારો આવે આ. જ્ઞેયાકાર જ્ઞાનનો અજ્ઞાનીને આવિર્ભાવ થાય, અને સામાન્ય જ્ઞાનનો અજ્ઞાનીને તીરો ભાવ થઈ જાય. કોઈ એમ ન સમજતા હોય આ ગાથાની ચર્ચા ચાલે છે આપણે, વિષયથી વિષયાંતર બિલકુલ નથી. અહીંયા જે કરણની ચર્ચા આવે છે કે ભેદ જ્ઞાન આત્મા ને રાગ વચ્ચેનું કેવી રીતે કરવું, એ કરણ નામનું જ્ઞાન સાધન છે, એ જ્ઞાન સાધન કેવું છે એની ચર્ચા ચાલે છે. તો એ જ્ઞાન 15મી ગાથામાં એમ કીધું કે અજ્ઞાની જીવને જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે, અને એ અજ્ઞાની જીવને સામાન્ય જ્ઞાનનો, એટલે કે સામાન્ય જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવનો તીરો ભાવ થાય છે. અહીંયા સામાન્ય જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય નથી, સમજો જરા. એક જ જ્ઞાનની પર્યાય છે, એક જ જ્ઞાનની પર્યાયમાં સામાન્ય જ્ઞાન અને જ્ઞેયાકાર જ્ઞાન, એકાકાર જ્ઞાન અને અનેકાકાર જ્ઞાન, એવા ભેદ પાડ્યા છે આચાર્ય ભગવાને, ગુરુદેવે પાડ્યા છે. પર્યાય જ્ઞાનની એક, જ્ઞાનનો અંશ એક, જ્ઞાનનો ઉત્પાદ એક. એ ઉત્પાદમાં પ્રત્યેક સમયે જ્ઞાનાકાર એટલે સામાન્ય જ્ઞાન, જ્ઞાનાકાર એટલે સામાન્ય જ્ઞાન, એટલે કે જ્ઞાન માત્રપણું છે. એમાં જ્ઞાન 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 સિવાય એમાં કાંઈ નથી. એને જ્ઞાનાકાર કહીએ તો પણ એમાં જો તમારે સાપેક્ષતા લગાવવી જોઈએ તો એ જ્ઞાયકનું જ્ઞાન છે. નિરપેક્ષથી જોવો તો એ જ્ઞાન છે, સાપેક્ષથી જોવો તો એ જ્ઞાયકનું જ્ઞાન છે. એટલે એને જ્ઞાનાકાર કીધું છે, એટલે એને સામાન્ય જ્ઞાન કીધું છે. હવે એ જ જ્ઞાનમાં પાછું એમ કીધું કે જ્ઞેયાકાર જ્ઞાન, જ્ઞેયાકાર જ્ઞાન કે અનેકાકાર જ્ઞાન, ઓલું સામાન્ય જ્ઞાન કે જ્ઞાનાકાર જ્ઞાન કે એકાકાર જ્ઞાન. હવે જ્ઞેયાકાર જ્ઞાન જ્યારે કહીએ, ત્યારે જ્ઞેયાકાર જ્ઞાન કહીએ ત્યારે એ છે તો જ્ઞાન જ, ત્યારે કોઈ બહારના જ્ઞેયની સાપેક્ષતાથી જો એનું વર્ણન કરવું હોય જ્ઞાનમાં, અહીંયા જાણવું થયું કે અહીં શાસ્ત્ર છે. આ સમયસાર પરમાગમની 294 ગાથા દેખાય છે જ્ઞાનમાં, એ જ્ઞાનમાં એવું જાણવું થયું. તો જ્ઞાનમાં એવું જાણવું થયું તો શું થયું કે જ્ઞાન જ્ઞેયાકાર, જ્ઞેયાકાર થયું, જ્ઞેયાકાર રૂપ જ્ઞાન પરિણમ્યું. તો એ જ્ઞેયાકાર રૂપ જ્ઞાન પરિણમ્યું તો એ ખરેખર જ્ઞાન છે કે જ્ઞેયના આકારે થઈ ગયું છે? તો કે ના ના એ તો છે તો જ્ઞાન જ, પણ એ જ્ઞાનમાં જે પદાર્થનું જ્ઞાન થાય છે, જે પદાર્થનું જાણવું થાય છે, એ અપેક્ષા એ જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું છે. એ જ્ઞેયાકાર જ્ઞાન પણ છે તો માત્ર જ્ઞાન જ, કારણ કે એમાં જાણવું થયું છે. એ જાણવું થયું છે એવી વસ્તુ બહાર છે, એ વસ્તુ બહાર એવી છે, એટલે એ જ્ઞાનમાં જો તમે એને સાપેક્ષતાથી જોવો તો એ જ્ઞાનનું નામ પર સાપેક્ષતાથી જોતા જ્ઞેયાકાર જ્ઞાન પડે, સ્વ સાપેક્ષતાથી જોતા જ્ઞાનાકાર જ્ઞાન પડે, નિરપેક્ષતાથી જોતા માત્ર જ્ઞાન છે. આવી એક જ પર્યાયમાં આવા ત્રણ પ્રકાર છે. એક જ પર્યાય, પર્યાય એક, પર્યાય ફેરવી નહીં, એક સમયની એક પર્યાયનો વિચાર કરવો. એક જ પર્યાયમાં આવું છે. હવે એમાં કોક જીવ જ્ઞાની થઈ જાય અને કોક જીવ અજ્ઞાની થઈ જાય, શું થાય? કોઈ જ્ઞાની થઈ જાય, કોઈ અજ્ઞાની થઈ જાય. જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાનમાં જ્ઞાનાકાર જ્ઞાન થયું છે, જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાન થયું છે. હવે એ જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર જ્ઞાનને જુઓ તો એ જ્ઞાન જ છે. હવે જ્ઞેયાકાર થયું તો જ્ઞાની, કોઈ જીવ જ્ઞાની થાય, કોઈ જીવ અજ્ઞાની થાય, એવું કેવી રીતે થતું હશે? પરનું લક્ષ કરવાથી કોઈ અજ્ઞાની થયો, પરારે એકમેક થઈ ગયો છે, જ્ઞાન આમ બહાર જઈને જુએ છે આમ કે આ શું છે, આ શું છે, શું છે, તો કે એવું કઈ છે જ નહીં ભાઈ. ત્યાં ઉપદેશમાં એમ આવે, ગુરુદેવના ઉપદેશમાં પણ આવે કે તારા ઉપયોગને પરસન્મુખ જાય છે, રાગની તરફ જાય છે, વિભાવની તરફ જાય છે, ત્યાંથી તું પાછો વળી અને તારા ઉપયોગને તારા સ્વભાવ જ્ઞાયક તરફ તું વાળ, તું લઈ જા, એમ જ્ઞાનીના ઉપદેશમાં પણ આવે. જ્ઞાની કે એમ કે તારો ઉપયોગ જે અનાદિનો બહાર ભટકે છે ને, તો એ ભટકતો છે એને ફેરવતું, ચારેય કોરથી ઉપયોગને સમાવિષ્ટ કરીને પહેલામાં પહેલા એને ઉપયોગને ઉપયોગમાં લઈ આવતું. પહેલું કામ તારું એ છે, 144મી ગાથામાં કીધું છે, કર્તા કર્મધિકારની છેલ્લી ગાથા 144મી લખી છે, એમાં એમ લખ્યું છે કે પ્રથમમાં પ્રથમ જીવે શું કરવું, પ્રથમમાં પ્રથમ શું કરવું જીવે, તો કે પ્રથમમાં પ્રથમ જીવે મતિ જ્ઞાન દ્વારા પ્રવર્તિ ઇન્દ્રિયોની બુદ્ધિ અને શ્રુત જ્ઞાન દ્વારા પ્રવર્તા આત્મામાં ચાલતા વિકલ્પો, એ ઇન્દ્રિયોની બુદ્ધિરૂપ મતિ જ્ઞાન અને વિકલ્પોરૂપ શ્રુત જ્ઞાનને પહેલામાં પહેલા મર્યાદામાં લઈ આવો. એ મર્યાદામાં એ ઉપયોગને લઈ આવી અને એ મર્યાદાથી તારો અમર્યાદિત સ્વભાવ કેવો છે અહીંયા તું એને લઈ જા તો તારું કલ્યાણ છે, એમ 144મી ગાથામાં કીધું કે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને પરલક્ષે પ્રવર્તિ બુદ્ધિઓ મતિ જ્ઞાનની ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તિ બુદ્ધિઓ અને પોતાની પર્યાયમાં ચાલતા એક અનેક પ્રકારના વિકલ્પો શ્રુત જ્ઞાનમાં ચાલે છે. શ્રુત વિકલ્પા નયા એવો શાસ્ત્રનો શબ્દ છે કે વિકલ્પો શ્રુત જ્ઞાનમાં ચાલતા હોય, ઇન્દ્રિયોનું લક્ષ્ય મતિ જ્ઞાન જ કરતું હોય, શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે ત્યારે મતિ જ્ઞાનનું ઇન્દ્રિયોનું લક્ષ્ય બંધ થઈ જતું હોય, ખાલી વિકલ્પોની પ્રવૃત્તિ ચાલતી હોય અને એ વિકલ્પો વ્યાવૃત થાય તો અંદર ચાલ્યો જાય જીવ, એવી જે વાત ત્યાં કરવામાં આવી એમાં એને કીધું કે સૌથી પહેલામાં પહેલા તારા ઉપયોગને તું સંકેલ, સંકેલીને પહેલા ઉપયોગને ઉપયોગમાં લઈ આવ. પહેલા ઉપયોગને ઉપયોગમાં એટલે દ્રવ્યમાં નહીં, પહેલા જે જ્ઞાન ઉપયોગ છે એને જ્ઞાન ઉપયોગમાં પહેલા તું લઈ આવ. એ જ્ઞાન ઉપયોગનો પહેલા તું વિચાર કર, પહેલામાં પહેલું તારું કાર્ય એ છે. સીધું હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, અખંડ છું, હું ધ્રુવ છું, એ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવે એ તો અપૂર્વ વાત છે, એ તો અલૌકિક વાત છે. પણ પંચમકાળના જીવો, એ પંચમકાળના જીવો જે પંચમકાળમાં જન્મે એ એવી યોગ્યતા લઈને આવે છે, અધિકાંશ પંચમકાળના જીવો એવી યોગ્યતા લઈને જ આવે છે કે એ ક્રમે ક્રમે આગળ વધે છે, એકદમ ભૂસકો નથી મારી શકતા, ક્રમે 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 સમજણ કરતા 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 બહારથી સંકેલો કરતા કરતા એ જ્ઞાનમાં આવી જાય છે અને એ જ્ઞાનમાં આવીને પછી એ જ્ઞાયકમાં પહોંચી જાય છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજી આ કીધું છે, જ્ઞાનની દોરીએ દોરીએ ચાલ્યો જા, જ્ઞાયક ક્યાં જ છે? બેનશ્રી વારંવાર કહે છે જ્ઞાનની દોરીએ દોરીએ ચાલ્યો જા, ત્યાં જ જ્ઞાયક છે. પહેલામાં પહેલા જ્ઞાનનો ઉપયોગ જે છે, જ્ઞાનની સ્વપર પ્રકાશકતા છે, એ સ્વપર પ્રકાશકતામાં પણ માત્ર ખાલી જ્ઞાન જ છે. એ જ્ઞેયાકાર કયો કે જ્ઞાનાકાર કયો, એ માત્ર ખાલી જ્ઞાન છે. એ એકાકાર કયો કે અનેકાકાર કયો, માત્ર ખાલી જ્ઞાન છે. એ જ્ઞાનનો ઉત્પાદ જ્ઞાયકમાંથી સ્વતંત્ર થાય છે, એ જ્ઞાન લઈને જ્ઞાન પ્રગટ થાય છે. એવા જ્ઞાનનો પહેલામાં પહેલા એને વિશ્વાસ આવવો જોઈએ. એ છે જ્ઞાન ભેદરૂપ, છે એ જ્ઞાન પર્યાય, પણ પેલામાં પેલા ઈ એને ખ્યાલમાં આવવું જોઈએ કે જ્ઞાન છે ને ઈ આવી વસ્તુ છે, ભલે એને સ્વપર પ્રકાશક કીધું, ભલે એને જ્ઞેયાકાર કહી દીધું, પણ ઈ છે તો માત્ર જ્ઞાન. એટલો તો પેલામાં પેલા એને નિર્ણય જ્ઞાનનો કરવો પડે. એટલો નિર્ણય પણ જો હજી ન આવે ને તો શું થાય ખબર છે, કે એને એમ થાય કે જ્ઞાન બહાર વયું ગયું છે ને એને અંદર લઈ આવવાનું છે. હા એમ જ ચાલે છે. એટલે પુરુષાર્થ એવો ચાલવા માંડે છે કે બહાર ગયું છે ને અંદર લઈ આવું, બહાર ગયું છે ને અંદર લઈ આવું. એ પુરુષાર્થમાં એની એનર્જી બહુ વેસ્ટ થાય છે અને એને અંદરનો પુરુષાર્થ ચાલતો નથી. આ અના લોકો કહે છે ને કે અમે કેટલા વર્ષથી સાંભળી છીએ પણ સારું કાંઈ આમ કાંઈ લાગતું નથી, કાંઈ કે સારું કાંઈક આપણું કામ થઈ જાય જલ્દી એવું. તો ગુરુદેવે એને સાંત્વન આપ્યું છે કે તું ચિંતા કરમાં ભાઈ, તને ભલે એમ થતું હોય કે કાંઈ દેખાતું નથી પણ ઘણું થાય છે અંદર, ઘણું ચાલુ છે અંદર. તું આ વાણી સાંભળસ ને એવા સંસ્કાર પડે છે. એ સંસ્કાર છે ને એ શુભના સંસ્કાર જ પડતા, સમજો જરા. લોકોને એમ લાગે છે આ તો શુભ ભાવના સંસ્કાર છે, આ તો શુભ ભાવના સંસ્કાર છે, આ સાંભળી છે ને સાંભળવું શુભ ભાવ છે, બીજું શું છે? તો કે સાંભળવું શુભ ભાવ છે પણ એમાં શુદ્ધની વાત આવે છે ને એ શુદ્ધના સંસ્કાર પડે તને અંદર. સાંભળવું એ શુભ ભાવ છે પણ એમાં શુદ્ધતાની જે વાત આવે છે એ તારા કાને પડે છે ને તું એને ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરસ તો તારા સંસ્કાર અંદર શુદ્ધતાના જાય છે અને એ શુદ્ધતાના સંસ્કાર એવા બહાર નીકળશે કે સમ્યક પામીશ ને ફાટ કરતો કેવળ જ્ઞાન લઈ લઈશ. અને ચિંતા કરમાં ગભરાવાની કાંઈ જરૂર નથી. હે પાણીનું દ્રષ્ટાંત આપે છે ને મટકાનું ગુરુદેવ, કે માટીનો ગોળો લઈ આવે ને તો પેલામાં પેલા તો એક દી બે દી ચાર દી પાંચ દી પાણી ભૈરા કરે, પછી એ એની માટીની ગંધ નીકળી જાય ને પછી પીવા યોગ્ય બને. એમ આ સંસ્કાર અંદર પડે છે. સંસ્કારની કોઈ કિંમત નથી એમ નો વિચારવું. ખૂબ ઊંડા સંસ્કાર પડે છે પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી સાંભળે છે. અને ગુરુદેવને પ્રશ્ન પૂછતા હતા કોઈ, સ્થાનકવાસીમાં ગુરુદેવ હતા, સ્થાનકવાસીમાંથી પરિવર્તન કર્યું પછી ઘણા વર્ષ થયા પછી ગુરુદેવને પૂછતા હતા કે તમે આટલી બધી ઊંચી ઊંચી વાત કરો છો, તમારા શ્રોતાઓમાં કાંઈ એવું તો અમને જોવા નથી મળતું. હે ગુરુદેવને કહેતા હતા. એટલે ગુરુદેવે એમ કીધું કે ભાઈ આ માર્ગ એવો છે ભાઈ કે ચર્મચક્ષુથી ને બાહ્ય ક્રિયાથી આનું માપ ન નીકળે ભાઈ. આ અંતરનો માર્ગ છે. અંતરમાં એનું પરિણમન કેવું ચાલતું હોય એ તમને બહારની ચક્ષુથી ન દેખાય ભાઈ. ખૂબ ઊંડા સંસ્કાર પડે છે અંદર અને એ સંસ્કાર ઉગી નીકળશે ને તો એનું કાર્ય તો આમ સહજમાં થઈ જશે, સહજમાં થઈ જશે. એટલે આ ગુરુદેવની વાણી સાંભળવી ને એ પહેલામાં પહેલો તો પુરુષાર્થ છે. એટલે એને સંસ્કાર પૈડા જ કરે છે અને એ સંસ્કાર બહાર નિયમથી આવશે. એક પર્યાય બીજી પર્યાયને કાંઈ આપી શકતું નથી પણ પૂર્વની પર્યાયો સંસ્કારવાળી જાય છે તો એ સંસ્કાર એને કહેવાય કે એ ભાવિની પર્યાયોનો ઉત્પાદન જ એવો થશે કે એ સંસ્કાર એવા લઈને ઉગી નીકળશે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની માર્ગ મોક્ષ માર્ગ તો સેજમાં થઈ જશે. આમ સીધો મુનિપણું લેશે ને કેવડી થઈ જશે. એવી કોઈ આ અદ્ભુત દેશના પૂજ્ય ગુરુદેવશ્રીની આવી છે. આવું જ્ઞાનનું સ્વતંત્ર સ્વરૂપ છે. એવું સ્વરૂપ પહેલામાં પહેલા આપણે નિર્ણયમાં જ્ઞાનનો સ્વભાવ કેવો છે, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ કેવો છે, એ જ્ઞાનનો અંશ નિરપેક્ષ કેવી રીતે છે, એને કેમ કોઈની સોપરની અપેક્ષા નથી, એ પહેલામાં પહેલા નિર્ણય થાય પછી આ ભાગલાની વાત શરૂ થાય છે. આવું સ્વરૂપ છે. 294 ગાથામાં આવું બતાવે છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી.